મોક્ષ થાય કે પોતાની દશાથી મોક્ષ થાય? જ્ઞાનીની દશાથી મોક્ષ થાય કે સાધકની દશાથી મોક્ષ થાય? હે, હા બરોબર. આ મને મળ્યા, આને મારા ઉપર હાથ મૂક્યો, આપણે એના ગુરુ કર્યા, આપણે એના ચરણે ગયા, એટલે આપણું થઈ ગયું કલ્યાણ. એને હવે એ બહુ મોઢ છે, બહુ બડા જ્ઞાની છે, બડા તપસ્વી છે, એનાથી તારો મોક્ષ થાય? વાતને બરોબર સમજીએ તો કૃપાળુ દેવ કહે છે કે પહેલા વહેલા સરસ વાત મૂકી કે મોક્ષ થાય, જ્ઞાન થાય એ પોતાની વિચારણાથી જ થાય. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. આત્માનું મુખ્ય લક્ષણ શું? જ્ઞાન. જીવમાં જ્ઞાન હોય, અજીવમાં જ્ઞાન હોય? અજીવના પ્રકાર કયા કયા? પૂદગલ, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ પાંચ દ્રવ્યો છે એ અજીવ છે, અને જીવ દ્રવ્ય છઠ્ઠું એ જીવ દ્રવ્ય છે. હવે આ અજીવ પાંચ દ્રવ્યમાં એકેયમાં જ્ઞાન ખરું? પૂદગલમાં, ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં, આકાશમાં કે કાળમાં? તો જીવનો સ્વભાવ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તો કોઈ પણ પ્રાણી આ જગત સાથેના પોતાના સંબંધનો વિચાર કરવો હોય તો એ છ દ્રવ્યમાંથી કયું દ્રવ્ય વિચાર કરી શકે? જીવ કરી શકે. તો વિચાર કરવાની ક્ષમતા કોનામાં છે? તો જીવ સિવાય કોઈ પણ દ્રવ્ય વિચાર કરી શકે નહીં, અને વિચાર વિના જ્ઞાન પ્રગટ થાય નહીં. કોઈ પણ જ્ઞાન પ્રગટ થાય કોઈનું, એ વિચાર વિના આવે જ્ઞાન? એને બાળકને પણ વિચાર કરે તો એની સમજણ કેળવાય અને જ્ઞાન આવે. પણ વિચાર કર્યા વિના મૂડ હોય એને કોઈ દી જ્ઞાન થાય નહીં. તો જગતમાં કેટલાય એવા વ્યવસાય છે, ઉદ્યમ છે, કે બિચારા કેટલાય લોકોને આખો દી મજૂરીની જેમ કામ કરતા હોય પોતાની આજીવિકા પૂરી કરવા માટે. વિચારને અવકાશ જ નથી, વિચાર કરવા માટે કોઈ સ્કોપ જ નથી. તો એ જિંદગીભર એ લાંબુ જીવે 70-80 વર્ષ સુધી મનુષ્ય તરીકે, પણ એ આપણે મોટી ઉંમરના હોય તો મૂઢ, કાંઈ ખબર કે અમને કાંઈ ખબર નહીં. એને અક્ષર જ્ઞાન નથી, એને વ્યવહારિક જ્ઞાન નથી, એણે કોઈ દી છાપા વાંચ્યા નથી, પુસ્તકો વાંચ્યા નથી, કોઈના ઉપદેશ સાંભળ્યા નથી. એ જીવની અંદર વિચારનો વિકાસ ન થાય. હોય મનુષ્ય, પણ સવારથી સાંજ સુધી વગર વિચારે મજૂરી થતી હોય નહીં, મજૂરી જ કરવી. મજૂરીમાં, મહેનતના કામમાં વિચારને કોઈ અવકાશ નથી. એને વિચાર કંઈ કરવાનો છે જ નહીં. જે સોંપવું કામ છે એ કર્યા કરવાનું, ઊંધું ઘાલીને પશુની જેમ. તો આ જીવમાં ક્યારેય વિચારણા પ્રગટે નહીં તો જ્ઞાન થાય? જ્ઞાન પણ ન થાય. તો વિચારણા ક્યારે પ્રગટે? વિચારણા પ્રગટ કરવા માટે એક દશા જોઈએ. જો એની દશા હોય તો વિચારણા પ્રગટે. આ દશાના લક્ષણ કૃપાળુદેવે કીધા. એ દશાના લક્ષણ કયા? ગાથા 38મીમાં કસાઈની ઉપશાંતતા. આ કસાઈ શું છે? કસાઈથી સંસારનો લાભ થાય એમ. ફળ કસાઈનું ફળ સંસાર. પણ કસાઈ એટલે શું છે? જીવનો વિભાવ. અને એ જીવનો વિભાવ, જીવનો વિકાર, એ કસાઈ છે એ ઇન્દ્રિયોના છે કે મનના છે? બાહ્ય છે કે અભ્યંતર છે? તો બરોબર સમજી લે, કસાય છે એ અભ્યંતર દશા છે, પણ વિકારી દશા છે, સ્વાભાવિક દશા નથી. સ્વાભાવિક દશા શું છે? શાંતિ, સમતા. શાંતિ, સમતા, સમાધિ, આ એની સ્વાભાવિક દશા છે. એમાં વિકાર આવે તો અશાંત થાય, અજંપો થાય, અને એની અંદર આવા વિકારો આવે એટલે કસાય થાય. એ મનની દશા છે. એ મનના પર્યાયો છે બધા. બહાર ઇન્દ્રિયોની અંદર વિષયો છે, દેહ છે, શરીર છે, શરીરને પાંચ ઇન્દ્રિય અને એક મન. તો ઇન્દ્રિયો છે, પાંચ ઇન્દ્રિય છે, અને પાંચ ઇન્દ્રિયોના વિષયો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો છે, અને એક મનના કસાયો છે. ખ્યાલ પડે છે? ઇન્દ્રિયને કસાઈ નથી, આંખને કસાઈ નથી, જીભને કસાઈ નથી, નાકને નથી, કાનને નથી. એની પાછળ જે મન છે એ કસાઈ કરનાર જે છે, એ આંખે ક્રોધ ન કર્યો પણ દ્રશ્ય જોયા પછી ક્રોધ આવ્યો, જોયું આંખે, એટલે ઇન્દ્રિયોનું પરિણામ થયું કે તમે કંઈક તમને ન ગમતું જોયું, તો એના પ્રત્યે તરત જ કસાય ભાવ આવ્યો, કાં રાગ આવ્યો ને કાં દેહ. એ ક્યાંથી આવ્યું? મનથી. જો બંને ક્રિયાઓ સાથે થઈ રહી છે, ઇન્દ્રિયની અને મનની, બંને ક્રિયાઓ સાથે થઈ ગઈ છે, જેવી ઇન્દ્રિયોની ક્રિયા થઈ એ વિષયની થઈ, એ વિષય ઉપર ગમો અણગમો થયો એટલે મનના કસાયોના પરિણામ એની સાથોસાથ યુગપત સ્વરૂપ થયા. એક દ્રશ્ય આ જોયું અને બે ક્રિયા થઈ ગઈ. એક આ શું છે એ ક્રિયા થઈ જાણવાની, કે ભાઈ આ તો પેન છે, બહુ સરસ ટ્વીન છે, પણ તરત જ બીજી ક્રિયા થઈ ગઈ, કઈ? રાગની. તરત જ થઈ ગઈ, જરાય વાર લાગતી નથી, એને રાગની ક્રિયા થઈ ગઈ. ઠીક, લીક થતી હોય એવું જોયું, કે ઓલી સાઈ બધી પડે છે ને આ થાય છે, પેન જોઈ, તરત જ ક્રિયા થઈ ગઈ. શેની થઈ? અણગમાની થઈ ગઈ. એ મને આપશો ને, એ મારે ન જ જોતી. કેમ? એણે પેન જોઈ, એમાં એક ક્રિયા થઈ આંખે કે એને પેન જોઈ, પણ સાથોસાથ એની સ્થિતિ જોઈ એટલે એના મનના ભાવ પણ ભેગા આવ્યા. ઇષ્ટ અનિષ્ટ, ગમો અણગમો, રાગ દ્વેષ, આ બધા પરિણામ થયા. એ આંખે નથી કર્યા, આંખે તો વસ્તુ બતાવી. તો કસાય એ મનના પરિણામ, વિષય એ ઇન્દ્રિયોના પરિણામ. મન ઇન્દ્રિયો સાથે જોડાય, મન છે અને ક્યારેક મન જ પ્રેરણા આપણે ઇન્દ્રિયોને વિષય તરફ જવાની કરવાની પ્રેરણા મન આપે. આપણે કહીએ કે આજ મારું મન નથી, ભોજન તૈયાર છે જમી લ્યો, ન હોય મન ના પાડે છે, મારે કઈ નથી જોતું, મારે કઈ કરવું નથી, હું અત્યારે શાંત છું, મારે ભૂખ લાગી ત્યારે હું કહીશ તમને. તો ઇન્દ્રિયો એટલી બધી જડ છે એની ભૂમિકા એ, એને કઈ કોઈ બીજી પસંદગી નથી. એની પાછળ જે કામ કરતું મન છે, એટલે જીવો કા વિભાવમાં જીવે છે અને કા સ્વભાવમાં જીવે છે. વિભાવમાં જીવે છે, કસાઈથી જીવે ત્યારે વિભાવમાં જીવે છે, અને સ્વભાવથી જીવે ત્યારે આત્મામાં જીવે છે, મનથી આત્મા પર છે. તો આ જે આપણે વસ્તુ બરોબર, આપણે ઘણી વાર આ બધા શબ્દો બોલતા હોય છે પણ એની વિભાવના, એનો અર્થ, એની સમજ આપણી ન હોય એટલે આપણે શું થાય કે વિષય કસાય બધું બોલ્યા કરીએ. પણ કસાય એ મનનો વ્યાપાર છે અને વિષય એ ઇન્દ્રિયોનો વ્યાપાર છે. ખ્યાલ આવે છે? શું ઇન્દ્રિય ન કરી શકે. ઇન્દ્રિયો વિષય, એનો વિષય ઇન્દ્રિયોનો વિષયોમાં છે. હવે ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય આપણી ખોટી થઈ ગઈ છે, આંખની અંદર અંધાપો આવી ગયો, ગમે તે ગ્લુકોમા થયું, રેટિના ખસી ગઈ, જે કંઈ થયું તે, એનો વિષય સમાપ્ત થઈ ગયો. હવે ઇન્દ્રિય તો કંઈ નથી, જળ જેવું, એ તો જોયા કરે, નથી જોવાતું, મને કંઈ દેખાતું નથી. દેખાય પછી મન કંઈક કામ કરે, મન કહે તો ઇન્દ્રિય કરે ક્યાંથી? પછી જે કંઈ આંખે જોયું અને પછી એમાં ગમો અણગમો પ્રીતિ અપ્રીતિ જે કંઈ ભાવ થયા વિભાવના, એ ભાવ કરનાર એ મનનો કસાઈ થયો. રાગ દ્વેષ એને કસાઈમાં શું છે? કસાઈ કયા કયા? ક્રોધ, માન, માયા ને લોભ, એ ચારના ચાર પ્રકાર. અનંતાનુમદી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન. પણ કદાચ આપણે વિગતમાં ન જઈએ તો કસાઈ 16, પછી 9 કસાઈ, 9, 16 ને 9, 25 કસાયો છે. કસાયો 25 છે, એના વિકારના સ્વરૂપ જ્ઞાનીઓએ એના ભેદ પાડ્યા, પ્રકાર કર્યા. પ્રકાર ન જાણીએ તો કંઈ બહુ જાણવું એવી જરૂરી નહીં, કસાય છે એટલી ખબર પડવી જોઈએ. કસાય છે એ વિકાર છે, રાગદ્વેષ વિનાનું જાણવું છે એ વિકાર નથી, સ્વભાવ છે. કોનો સ્વભાવ થયો? આત્માનો. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, અજીવ જાણી શકતું નથી, જીવ જાણી શકે છે. તો જ્ઞાની એમ કે છે કે પેલા કસાઈને આ દશાના અંગ કીધા છે, ચાર અંગ કીધા દશાના. કયા કયા કીધા? કસાઈની, પછી મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણી દયા. આ બધા પરિણામો મનના થયા, ચારે ચાર. કસાઈની ઉપશાંત કરો. દશા લાવવી હોય તો દશા નો નિર્માણ કરતા કોણ થયો? મન. સંકલ્પ વિકલ્પ કોણે કર્યા? મને. ગમો અણગમો કોણે કર્યો? મને. પ્રીતિ અપ્રીતિ કોણે કરી? મને. કે ઈષ્ટ અનિષ્ટની કલ્પના કોણે કરી? મન. ઓછી ઇન્દ્રિય વાળાને પણ કસાય, કસાય એ છે એ ઇન્દ્રિયોથી જ થાય એવું નથી, આ મનના વેપાર છે, ભાવથી જ થાય છે. આંધળો હોય એને કસાય ન થાય એવું નહીં, એને કસાય થાય. બેરો હોય તો કસાય થાય. જેમ ઇન્દ્રિય ઓછી એમ કસાયનું જોર વધે. કરી ન શકે ને કાંઈ એટલે એનો ક્રોધ કેટલો બધો હોય, એનું માન કેટલું બધું હોય. કસાયોનું આ બધું છે. કસાયને સુખની માન્યતા સાથે સંબંધ છે, ઇન્દ્રિયોનું સાધન છે. હવે સાધન ઓછું મળે તો માણસ વધારે દુઃખી થાય કે સુખી થાય? દુઃખી થાય. એમ આ કસાય છે એ મનનો વેપાર છે. આ દશા જે કૃપાળુદેવે કીધી છે, અભ્યંતર દશા કીધી છે. દશા અભ્યંતર કીધી કે બાહ્ય? અભ્યંતર. તો અભ્યંતર દશાને મન સાથે સંબંધ છે. બરાબર છે. નો કસાય તો કસાયના ઉપર આધારિત જ છે, એ નીકળી જાય. એટલે કસાયની પ્રકૃતિઓ આપોઆપ વિચારણા થતા વહી જાય. જેમ તમે લોભનું ઉદાહરણ આપ્યું, એમ કોઈ પણ પ્રકારનો વિચારણા જેની સ્વસ્થ છે એને ક્રોધમાં એટલો રસ નથી, એને માયામાં એટલો રસ નથી, અને એને માનમાં પણ એટલો રસ નથી. જેમ જેમ એનો વિચાર પરિપક્વ થતો જાય કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. આ બધા પરિણામ મનના છે, એ કંઈ શાશ્વત પરિણામ નથી, એ વિકારી પરિણામ છે, સ્વભાવના પરિણામ નથી. આ મારો મૂળ સ્વભાવ નથી, આત્માનું લક્ષણ નથી. આ લક્ષણ છે આત્માના વિભાવનું લક્ષણ છે. તો મારે તો એનાથી મુક્ત થવું જોઈએ. મારું જ્ઞાન મને પ્રગટ થાય એવો જેની સુવિચારણા થાય, એ દશા એની જો બરોબર હોય તો વિચારણા થાય, અને વિચારણા થાય તો દશસ્થ થાય. એટલે પેલા કશાયની ઉપશાંતતામાં આપણને તરત એમ થાય કે આટલા બધા વિષયો ઉપર જ્ઞાનીઓએ કેટલી વાત કરી છે, તો કૃપાળુદેવે કેમ વિષયની વાત ન કરી? અહીંયા એ વિષયની એટલા માટે કે એને દેહ સાથે આભ્યંતર દશા એને જોઈ છે, અને દશા કઈ જોઈ છે? અભ્યંતર, બાહ્ય નહીં. બાહ્ય દશા ગમે તેવી હોય તો અભ્યંતર દશા બરોબર સ્વસ્થ હોય તો બાહ્ય દશા બાધાકારક થાય. જીભ છે, ખાવાનો વિષય છે, એ ખાધા કરે. મનની અંદર જો વિભાવ ન હોય તો કોઈ બીજું પરિણામ થાય? વિપરિણામ ન થાય તો પરિણામ થાય? હા, દમ થાય ને, કપટમાં આવે, માયામાં આવે. તો ક્રોધને કંટ્રોલ કરવા માટે આપણે વિચારનું બળ લીધું ને, મનમાં ભાવ થયો, બરાબર છે, મનમાં ભાવ થયો, દ્વેષ આવી ગયો, ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવી ગયો એટલે પરિણામ કેનું, મનનું થયું કે બહારનું થયું? મનનું થયું. બહાર તો નિમિત્ત હતું. હા, કારણ નિમિત્ત એ બધાને આપણે ઉપેક્ષા કરી નાખી, મનની અંદર એક ભાવ જાગ્યો અને પછી એને શાંત કરવામાં પરિબળ પણ મનનું. એટલે મનના સંયમે આપણને મદદ કરીને રોકવામાં પણ મનનો સંયમ હતો. જો બાહ્ય રોકી લીધું, નિગ્લેક્ટ કર્યું, એમાં પણ આપણો સંયમ હતો, અને પછી આવેલો ક્રોધને શાંત કરી નાખ્યો ધીરે ધીરે, પછી અંદરની જ ક્રિયા થઈ, બહારનું કાંઈ ન રહ્યું. પોતાને પોતાને જે કાંઈ થોડો ઉદ્વેગ થયો હોય, થોડો અજંપો થયો હોય, થોડી અસ્વસ્થતા થઈ હોય, થોડી અશાંતિ થઈ હોય, એમને વિચારની અંદર ઘડી બે ઘડીની અંદર એનાથી મોકળો થઈ જાય, એ પછી ટકે નહીં, એનો ડંખ ન રહે. એક વાત, ઘટના ઘટી ગઈ, ક્રોધ આવી ગયો, ગુસ્સો આવી ગયો, ન કર્યો, સમાવી દીધો, પણ એનો ડંખ ન રહેવો જોઈએ. ડંખ રહીએ તો શું થાય? ફરી કોઈ પ્રસંગ આવે, ઇનડાયરેક્ટ નિમિત્ત આવે, આ નિમિત્ત નહીં તો ઓલું યાદ આવે, યાદ આવીને એ ક્રોધ કરવાનું કારણ બને. પછી આપણે કહીએ કે કોકનો ગુસ્સો કોક ઉપર, કોકની વાત કોક ઉપર, કારણ કે સમાવ્યો નહીં, મનનું સંયમ ન કર્યો, દબાવ્યો, દમન કર્યું, શમન ન કર્યું. તો કસાયોનું શમન કરવાનું છે, શાંત કરવાના છે. શબ્દ ઉપશાંત છે. જ્યારે કસાયોને શાંત કરી દઈએ છીએ ત્યારે હંમેશને માટે નિવૃત્ત થાય છે. સ્ટાર્ટિંગ દમનથી થાય, બરાબર છે. દમનનું શમન કેવી રીતે કરવું? અને દમન હોય તો શું થાય? કે દમન હોય તો દહમન, દમન હોય તો એનું પરિણામ ડંખ છે, એનું ડંખ છે. એટલે દબાયેલી સ્પ્રિંગ છે, દમન છે. તમે પ્રેશર આપ્યું છે ત્યાં સુધી દબાયેલું રહેશે, પ્રેશર જશે તો એ ડબલ ફોર્સથી આવશે. તો એ દમન છે. પણ દમનને આપણે કહે છે કે સમનમાં ફેરવવાનું, દમનથી શરૂઆત કરવી, બરાબર છે. જૈન દર્શનમાં આ બે શબ્દ આપ્યા છે, ઇન્દ્રિયોનું દમન કરવું અને કષાયોનું શમન કરવું. એટલે વિષયોનું દમન કરવું અને કષાયોનું શમન કરવું. કારણ કે ઇન્દ્રિયો જડ છે, એમાં હજી વિચારનું પરિણામ ઓછું થાય, મનમાં વધારે થાય. તો ઇન્દ્રિયો ઉપર તો અમારે નથી જોઈતું, અમારે ન જોઈએ, આજે નથી ખાવું, તો એ દમનની ભૂમિકામાં તમે કરી શકશો. નિયમ લ્યો, પચખાંડ લ્યો, તો પચખાંડ એ દમનની એક ક્રિયા છે, સમનની નથી. સમન તો તમે પચખાંડ ન લ્યો તો થાય, એમાં શું હતું? પણ શું કામ લીધું પચખાંડ? વ્રત દમન, હા દમન રાખવા, કે આ ઇન્દ્રિયોનો ભરોસો ન થાય, પછી દમન કરવા. કે એ પ્રક્રિયા જો ગણો તો એ ભાગ દમનનો છે. અને પછી પોતાને જે સંયમ આવ્યો એ સમનનો આવ્યો. આપો આપો આવી ગયા. દમનમાં એનો વિચાર આવ્યો, જ્ઞાનમાં, જ્ઞાનનો બસ, જ્ઞાન જેમ શુદ્ધ થાય, જ્ઞાનનો જેમ વિકાસ થાય, તેમ સમન થાય, અને સમન થયા પછી સહજ થાય, સહજ થાય. આજે એક ક્રોધને દમન કરવો પડે, પછી શમન કરવો પડે, અને પછી ક્રોધ સહજતે વયો જાય. જ્ઞાન એટલું બધું શુદ્ધ છે, જ્ઞાનની પ્રક્રિયા પર્યાય એટલી બધી શુદ્ધ છે કે ક્રોધને હવે દમન પણ કરવો પડતો નથી, શમન પણ કરવો પડતો નથી, પણ સમજણને કારણે ક્રોધ રહેતો નથી. જ્ઞાતા સર, મારો સ્વભાવમાં ગયો તો મારે દમનની ક્રિયા કે શમનની ક્રિયા એનો અત્યારે સાધન કરવાની હવે જરૂર નથી. કરુણા આવે, કરુણા આવે. તો આજે આપણી એની અંદર આ દશાનો આભ્યંતર દશાનો ભાગ, આખી કૃપાળુ દેવનું આના ઉપર જે જોર છે એ આંતરિક દશા ઉપર જ છે. એટલે એક વસ્તુ બરોબર બેસી જવી જોઈએ કે પરમાર્થ માર્ગની સાધનામાં જ્યારે આપણે કરવાની છે ત્યારે જે કંઈ પ્રયત્ન કરવાના છે એનું લક્ષ્ય આપણી આભ્યંતર દશા હોવી જોઈએ. જો માત્ર બહારના વ્રત તપ જપ ક્રિયા એની અંદર જ લગાવ્યા કરીએ અને આભ્યંતર દશામાં જો ફેરફાર ન થાય, સંયમન ન થાય, નિયમન ન થાય, સ્વાભાવિકતા ન આવે, સહજતા ન ખીલે, તો ઓલું બધું વહ સાધન બાર અનંત કયો. અનંત વાર આ ધંધા કર્યા બધા દમનના. એ બધા કઈ ભૂમિકાએ કર્યા? દમનના. અનંત વાર કર્યા છતાં હાથમાં કઈ આવ્યું નહીં. બરાબર છે. એ આપણી દશાને ખીલવા નથી દેતા, દશાને પ્રગટ થવા નથી દેતા. જે દશા આપણી છે સહજ છે, સ્વાભાવિક છે, પણ એને આ અવરોધ છે, અંતરાય છે, એના માર્ગમાં બાધા કરે છે. કોણ બાધા કરે છે? તો કે આ એના કષાયો. કૃપાળુદેવે પહેલા વહેલા એના ઉપર જોર આપ્યું કે ભાઈ તારી દશાથી જ તને મોક્ષ થશે, અને મોક્ષ છે એ પણ દશા છે જીવની. કેવી રીતે? હે, બધું બરોબર. મોક્ષ ની દશા છે ને કોની? આત્માની જ દશા છે. એ આપણને છ પદમાં સમજાવ્યું છે. આ મોક્ષ કયું પદ છે? પાંચમું, કે આત્મા છે. બીજું એ નિત્ય છે, આત્મા જો આત્મા છે એ નિત્ય છે, એ કર્મનો કર્તા છે, અજ્ઞાન છે એટલે, વિભાવ છે એટલે, વિભાવમાં છે ત્યાં સુધી આત્મા કર્મનો કરતા છે, કરતા છે એટલે ભોગતા છે. પણ કરતા ભોગતા પણ એનું ટળી શકે, કારણ કે એ મોક્ષ સ્વરૂપ છે, એનું સાચું સ્વરૂપ મોક્ષ છે. કર્મનું કરતા પણ એનું ખરું સ્વરૂપ નથી, કર્મનું કરતા પણ ભોગતા પણ એનું ખરું સ્વરૂપ નથી, પણ એનું ખરું સ્વરૂપ તો મોક્ષ છે. તો મોક્ષ છે એ પણ આત્માની દશા છે, પણ અવરાયેલી છે, એ દશા અવરાયેલી છે, એની સ્વાભાવિક દશા છે પણ અવરાયેલી છે. જેમ એક સરસ મજાનું વસ્તુ હોય તેને વર્ષોથી કાટ ચડી જાય તો એનું મૂળ સ્વરૂપ અવરાયેલું છે, પણ જે જાણે છે એને ખબર છે કે આની અંદર જો ઉપરનું આવરણ કાઢી નાખીએ તો શુદ્ધ છે. જેમ પેલો કહે કે ભંગારવાળો નીકળો તો અને પેલા ઘરની અંદર કોઈ કે જૂની થાળી કાઢી, સ્થિતિ ખરાબ હતી, ઓલાએ જરાક જોયું કસ મારીને કે આ અંદર તો ચળકાટ જબરજસ્ત છે, અરે થાળી સોનાની છે, પણ લાગતી હતી તો આખી વર્ષોથી આખી કટાઈ ગયેલી અને કાળી થઈ ગયેલી હોય, એના ઉપર ફૂક ચડી ગઈ હોય, લીલી ઝાંઈ આવી ગઈ હોય, તો એ તો ભંગાર માયનો હોય, લોખંડથી પણ બદતર એમ, કે લોખંડે સારું. પણ જાણનારે જોયું કે આની અંદર તો ઉપરનું આવરણ ખસેડો એટલે માલામાલ છે, આ થાળી સોખંડની સોનાની છે, અને એણે એ રીતે છીનવી લીધી થોડા પૈસા આપીને. પ્રશ્ન એ છે કે એવું આત્માની દશા તો મોક્ષ સ્વરૂપ છે, અને એ કૃપાળુ દેવે શિષ્યને કીધું, કીધું ને આત્મસિદ્ધિમાં શું કીધું, તું છો, અરે ભાઈ તું મોક્ષ લેવા નીકળો છો, તું મોક્ષ માગસ, તું મોક્ષની સાધના કરસ, તું મોક્ષને માટે આટલો બધો તલસાટ કરસ, તું મોક્ષને માટે આટલી બધી ચિંતા કરસ, તું મોક્ષના અભાવે આટલું બધું પરિભ્રમણ તે કર્યું, તો અમને તો નવાઈ લાગે છે કે તું તો મોક્ષ સ્વરૂપ છું. તસ્થી દૂર ખરો, પોતે જ મોક્ષ સ્વરૂપ છે, તો એટલો જ મતલબ થયો કે પોતાને પોતાનું ઓળખાણ નથી. એટલે પહેલી લીટી શું કીધી, જે સ્વરૂપ, જે તારું સ્વરૂપ છે, તું છો મોક્ષ સ્વરૂપ, એ સ્વરૂપ સમજ્યા વિના આ અનંત દુઃખ તું પામ્યો અને પામતો રહીશ. જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી પામ્યો છો, પામી રહ્યો છું અને પામતો રહીશ. જ્યારે તને સમજાશે કે મારું સ્વરૂપ એ મોક્ષ સ્વરૂપ છે, અને પછી મોક્ષની આખી સમજણ આપી કે સાહેબ હું મોક્ષ સ્વરૂપ છું તો મને કેમ પ્રતીતિમાં આવતું નથી, મને કેમ અનુભવમાં ન, પોતાને પોતાનું સ્વરૂપ અનુભવમાં કેમ ન આવે, માત્ર સમજણ નથી, દ્રષ્ટિ પર તરફ છે. તું અંતર્મુખ દ્રષ્ટિ કરીને અંદરમાં જો તો ભાઈ વિચાર કરનાર અંદર બેઠો છે. વિચાર કરનાર તું જગતના વિચારમાંથી નવરો ન થયો તો ક્યારે આ જીવ પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. અને પોતા સંબંધી વિચારનું પહેલું સૂત્ર કૃપાળુ દેવે એક કાવ્ય આપ્યું બહુ પુણ્ય કેરા, એમાં પ્રશ્ન મૂક્યો, ચાર પ્રશ્નો મૂક્યા કે પેલો વિચાર શું કર, હું કોણ છું, પેલો તો વિચાર કર જગત આમ છે આમ છે આમ છે, આખી દુનિયાનું આમ છે, આ હું જાણું છું આમ છે, પણ તું ચાર તને જાણસ, તો કે પેલા કે હું કોણ છું, ક્યાંથી થયો, એટલો બધો મહત્વનો પ્રશ્ન છે કે આપણી બધી મૂંઝવણ, બધી ભ્રાંતિ, બધું અજ્ઞાન, એ બધું એ છે કે વંશ પરંપરાથી મારો જન્મ છે. જ્ઞાની કે છે એ તારી મોટામાં મોટી ભ્રાંતિ છે, તું ઉત્પન્ન થયો જ નથી. હવે અનંત પરિભ્રમણની આ બધી ભ્રમણ બધું ખોટું થયું ને. તું જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તે એ જ વિચાર કર્યો ને કે મારા માતા પિતા મારા જન્મદાત્રી જે કાંઈ હોય તે, પહેલાં તું ઉત્પન્ન જ નથી થયો. ક્યાંથી થયો એનો શબ્દ એટલો બધો જરજ આપ્યો છે કે જો આ વખતમાં તું કદાચ એવો નિર્ણય કરી બેસ કે હું મારા માતા પિતાથી મારું ઉત્પન્ન થવું થયું છે, તો આના પહેલાં તું હતો કે નહીં, ત્યારે ક્યાંથી થયો, એના પહેલા ક્યાંથી થયો. આ વિચારણા, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જ. તું વિચાર તો કર કે તારી ઉત્પત્તિ કયા મા બાપને આપીશ તું. હુ ઇઝ યોર ફર્સ્ટ ફાધર? જો વિચાર શાંતિથી કરે, વિવેકથી કરે, તો એને એમ થાય કે ઓહો, આવી અનંત ભ્રમણાઓ ગાઢ થઈ ગઈ છે અને મિથ્યાત્વ મારું આટલું બધું અંધકારમય છે. બીજો પ્રશ્ન કેટલો બધો જબરદસ્ત, ક્યાંથી થયો એનો જવાબ તો મળે જ નહીં, અજ્ઞાન દશામાં તો મળે જ નહીં. જેટલા વિકલ્પ કરે એમાં સામા વિકલ્પ જાગે, તર્ક જેટલા કરે એટલા બીજા તર્ક ઊભા થાય, જવાબ ન મળે. એટલે ત્રીજો પ્રશ્ન કહો, શું સ્વરૂપ છે મારું ખરું? જો ખોટાના તને અનેક તર્ક મળશે, અનેક જવાબ મળશે ખોટાના, તો અમે કહે છે એ બધું સાંભળવું નથી, તારું ખરું સ્વરૂપ કે. તરત જ વિકલ્પમાં ગયેલા જીવને પાછો વાળે છે કે અમે કઈ વાત કરી છે ખબર છે ને તને, તારા કયા સ્વરૂપની વાત કરીએ છીએ, ખરા સ્વરૂપની વાત કરીએ છીએ. તું જેટલું જેટલું કહેશું અહીંયા હતો પછી અહીંયા હતો પછી આ હતા પછી આ, એ બધી ખોટી વાત કરે ને. હવે ખોટી વાતનો અંત મૂકને હવે ક્યાં સુધી કરવી છે, કેટલેક સુધી કરવી છે? કેટલાકને કેટલો બધો આવો મોહ હોય છે કે એ ઓલો ખબર છે આંબો બનાવે કુટુંબ નામ, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવા માટે પ્રયત્ન કરે, પૈસા ખર્ચે, કેટલાયને બોલાવે, તમને કંઈ ખબર હોય તો કહેજો, તમને ખબર હોય તો કહેજો, એલા પણ આ તારા આંબામાં એકે દિવસ તારું સાચું સ્વરૂપ દેખાવાનું નથી. આ તારી અત્યારે 500 પાંદડી વાળો આંબો છે, તું 1000 પાંદડી વાળો કર કે 5000 પાંદડી વાળો કર, એટલે બધું ખોટું આવી ગયું. કેટલી રમત કેવી છે! જ્ઞાની કે છે, અરે ભાઈ તું આમાં ક્યાં પડ્યો? એવી રીતે જેમ આંબાનું એક છે એવું ઘણાને ગોત્ર સાથે છે, અમારું ગોત્ર કહ્યું. હવે અનંત સંસારના અનંત જીવો એ છેલ્લે ગોત્રમાં કે 5 કે 7 આવે, કાશ્યપ આવે ને ગૌતમ આવે ને આ આવે ને જે આવે ને, આ બ્રાહ્મણોમાં વધારે હોય, તો આ બધું ગોત્ર એ પકડે. તો ગોત્રથી સાચો જવાબ નહીં મળે. એટલે ત્રીજો પ્રશ્ન બહુ મહત્વનો છે કે તું વિચાર કર પણ વિકલ્પ ન કર. તું વિચાર કર પણ વિકલ્પ નહીં કર. વિકલ્પ કરીશ ત્યાં સુધી તું એ અનએન્ડિંગ છે, એનો અંત નથી, એકે અંત નથી. તું ગમે ત્યાં ચાલ્યો જા, અનંત અનંત અનંત, આમ આમ આમ, આ પૂર્વ આ પૂર્વ આ પૂર્વ પૂર્વ આ પૂર્વ આ પૂર્વ, ક્યાં સુધી જઈ શકીશ? કાળનું જ્ઞાન તારું હશે ત્યાં સુધી કે ભાઈ 1000 વર્ષ પહેલા, 10000 વર્ષ પહેલા, 1,00,000 વર્ષ પહેલા, આટલા અનંત અજા આટલા પછી, જ્યારે કાળની સંખ્યા અસંખ્યાતા થઈ ગઈ અને કાળની સંખ્યા અનંત થઈ ગઈ, હવે શું કરીશ? તો નહીં પહોંચાય, અજ્ઞાનની હદ આવી ગઈ. ઇક્વલ ટુ અનંત, યસ. તું જે કરી તો અહીંયા એ કહે છે કે આ તારા વિકલ્પની કોઈ અંત નથી.